આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આતંકવાદ અંગેના ભારતના અભિગમને વિશ્વ સમક્ષ રજૂ કરીને પરત ફરેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોની કામગીરી પર પ્રધાનમંત્રીએ ગર્વ વ્યક્ત કર્યો. દેશમાં પૂર વ્યવસ્થાપનના જોખમો ઘટાડવા તમામ આપત્તિ વ્યવસ્થાપન મંડળોને સંકલન સાધવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સૂચન. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે વર્ષ 2029 સુધીમાં 3,00,000 કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનોનો લક્ષ્યાંક. અમેરિકાના લોસ એન્જલસમાં મરીન અને નેશનલ ગાર્ડને તૈનાત કરવાના ટ્રમ્પ તંત્રના નિર્ણયને રોકવા તાત્કાલિક પ્રતિબંધના આદેશની વિનંતીને અદાલતે ફગાવી. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય 3 લોકોને લઈ જનાર એક્સિઓમ 4 મશીન બીજી વખત મુલતવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોની કામગીરીને બિરદાવી છે. તેમણે કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદના ભયને નાબૂદ કરવાની જરૂરિયાત પર બહુપક્ષીય પ્રતિનિધિમંડળોએ જે રીતે ભારતના વિચારો રજૂ કર્યા તેના પર તેમને ગર્વ છે. ગઈકાલે પ્રધાનમંત્રીએ વિશ્વની 33 રાજધાનીઓની મુલાકાત કરીને પરત ફરેલા સંસદ સભ્યો અને ભૂતપૂર્વ રાજદ્વારીઓ સહિત બહુપક્ષીય પ્રતિનિધિમંડળોના સભ્યોનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આ પ્રતિનિધિઓએ શાંતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને આતંકવાદના ભયને નાબૂદ કરવાની જરૂરિયાતને વિસ્તૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં દેશમાં પૂર વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં શ્રી શાહે દેશમાં પૂરના જોખમને ઘટાડવા માટે લેવામાં આવી રહેલા લાંબા ગાળાના પગલાં અને ગયા વર્ષે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. ગઈકાલે એક નિવેદનમાં ગૃહમંત્રાલયે જણાવ્યું કે શ્રી શાહે બેઠકમાં પૂર વ્યવસ્થાપન માટે તમામ એજન્સીઓ દ્વારા અપનાવવામાં આવેલી નવી તકનીકો અને તેમના નેટવર્કના વિસ્તરણની ચર્ચા કરી હતી. શ્રી શાહે એમ પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતનું આપત્તિ વ્યવસ્થાપન શૂન્ય જાનહાની અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. તેમણે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળો અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળો સાથે સંકલન કરવા નિર્દેશો આપ્યા હતા, જેથી પાયાના સ્તરે પ્રારંભિક ચેતવણીનો પ્રસાર સુનિશ્ચિત થાય. તેમણે એનડીએમએ અને એનડીઆરએફને રાજ્યો સાથે સંપૂર્ણ સંકલનમાં કાર્યક્ષમ પૂર વ્યવસ્થાપન તરફ કામ કરવા જણાવ્યું. શ્રી શાહે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપન માટે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અવકાશ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર પણ ભાર મૂક્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે સરકારે 2029 સુધીમાં 3,00,000 કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે આયોજિત રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિષય પર એક કાર્યક્રમને સંબોધતા શ્રી રાજનાથસિંહે ઉમેર્યું કે આ સમયમર્યાદામાં સંરક્ષણ ક્ષેત્રમાં દેશની નિકાસ 50,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. સંરક્ષણ મંત્રીએ ભાર મૂક્યો હતો કે વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન જે 2014માં લગભગ 40,000 કરોડ રૂપિયા હતું તે આજે 1.30 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ આંકડાને પાર કરી ગયું છે.
સાથીઓ, આપકો જાણકર સુખદ અનુભૂતિ હોગી કે આજ ભારત કા ડિફેન્સ એક્સપો 2014 કી તુલનામાં લગભગ 35 ટાઈમ્સ બઢ ગયા હૈ 2014 કી તુલનામાં. અબ 2013-2014 મેં ભારત સે હોને વાલા ડિફેન્સ એક્સપો જાનતે હૈ કિતના થા 686 કરોડ. આજ વહ બઢકર મોર દેન 24,000 કરોડ તક પહોંચ ગયા.
મંત્રીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2024-25માં સંરક્ષણ નિકાસ 23,622 કરોડ રૂપિયા સુધી પહોંચી છે અને ભારતમાં બનાવેલા સંરક્ષણ ઉત્પાદનો લગભગ 100 દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર એફટીએ માટે ભારતનું સમર્થન જાહેર કર્યું છે. વિદેશ અને સુરક્ષા નીતિ માટેના યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિ કાજા કલ્લાસ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન જયશંકરે ભારત અને ઇયુને ઉભરતી અર્થવ્યવસ્થાના 2 મહત્વપૂર્ણ બળો ગણાવ્યા હતા. અગાઉ બંને નેતાઓએ બ્રસેલ્સમાં સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ સુરક્ષા, સાયબર અને અવકાશના ક્ષેત્રો અંગેની મુક્ત અને પરિણામલક્ષી વાટાઘાટો કરી હતી. શ્રી જયશંકરે કહ્યું કે યુક્રેન સંઘર્ષ, પશ્ચિમ એશિયા, ભારતીય ઉપખંડ અને ભારત પ્રશાંત ક્ષેત્ર સહિત યુરોપની પરિસ્થિતિ પર પણ વિસ્તૃત ચર્ચા કરી છે. ચર્ચા દરમિયાન આતંકવાદ વિરોધી મુદ્દો પણ એજન્ડામાં મુખ્ય હતો, જેમાં કલ્લાસે પરમાણુ જોખમોને ભારત અને ઇયુ માટે પરસ્પર ચિંતાનો વિષય ગણાવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે સ્વિસ ફેડરલ કાઉન્સિલર ગાય પરમેલિન સાથે મશીનરી, ઇલેક્ટ્રિકલ અને મેટલ ઉદ્યોગ અંગેની વ્યાપાર બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ સોશિયલ મીડિયા સંદેશમાં મંત્રીએ જણાવ્યું કે બંને દેશોએ નવી રોકાણ તકો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અચ્છી ચર્ચા હુઈ હૈ આજ સ્વિટ્ઝરલેન્ડ કે ઉદ્યોગ જગત કે સાથ કઈ સારે વિષય ભી ઉન્હોને સાજા કિયે ઓર મેં સમજતા હું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી કે નેતૃત્વ મેં જિસ પ્રકાર સે સરકાર ને ભારત મેં બદલાવ કિયા હૈ, જિસ પ્રકાર સે તેજ ગતિ સે વિકાસ હુઆ હૈ, ઉસકી ભી સરાહના કી ગઈ કઈ ઉદ્યોગ કે બડે બડે દિગ્ગજ હસ્તિયો દ્વારા. ભારત મેં આજ ઉનકો બડે અવસર દિખતે હૈ ઉસકી ચર્ચા હુઈ.
વાણિજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, વૃદ્ધિ અને કૌશલ્ય વિકાસ માટે ભારતીય વ્યાપાર ચેમ્બર, અસોકેમ અને સ્વિસમેમ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. ઉદ્યોગ સાથે વાતચીત ઉપરાંત ગોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા આઈસીએઆઈના સ્વિટ્ઝરલેન્ડ ચેપ્ટરના સભ્યોને પણ મળ્યા હતા. અમેરિકાના લોસ એન્જલસમાં મરીન અને નેશનલ ગાર્ડ ટુકડીઓને તૈનાત કરવાના ટ્રમ્પ તંત્રને રોકવા માટે તાત્કાલિક પ્રતિબંધના આદેશની વિનંતીને સાન ફ્રાન્સિસ્કોના એક ફેડરલ ન્યાયાધીશે નકારી કાઢી છે. આ વિનંતી ગવર્નર દ્વારા કરવામાં આવી હતી. ન્યાયાધીશ ચાર્લ્સ આર બ્રેયરે આ વિનંતીની વધુ સુનાવણી આવતીકાલે મુકરર કરી છે. ગેરકાયદે વસાહતોના ઉગ્ર પ્રદર્શનને રોકવા માટે ટ્રમ્પ દ્વારા લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવાના આદેશ અપાયા છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈ જતું એક્સિઓમ 4 મિશન બીજી વખત મુલતવી રાખવામાં આવ્યું છે. નાસાના જણાવ્યા અનુસાર એક્સિકોમ સ્પેસ અને સ્પેસ એક્સ આજે લોન્ચ નહીં થાય. પોસ્ટ સ્ટેટિક ફાયર ફાલ્કન 9 રોકેટના નિરીક્ષણ દરમિયાન પ્રવાહી ઓક્સિજન લીકની સમસ્યાની જાણકારી મળી હતી, જેને સુધારવા માટે સ્પેસ એક્સ ટીમ કાર્ય કરી રહી છે. તે માટે આ ઉડ્ડયન મોકૂફ રાખવામાં આવ્યું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ.
આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. સંદેશની હેડલાઇન છે, ઓસ્ટ્રિયાની શાળામાં ગોળીબારમાં 11 વિદ્યાર્થીના મૃત્યુ. દિવ્ય ભાસ્કરે પણ આ સમાચાર પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે. દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીના સમાચારને તસવીર સાથે હેડલાઇન બનાવી ગુજરાત સમાચાર લખે છે, 47 ડિગ્રી તાપમાનથી બળબળતું ઉત્તર ભારત. અમેરિકાના લોસ એન્જલસમાં પ્રદર્શકો અને કમાન્ડો વચ્ચે સંઘર્ષના સમાચારને નવગુજરાત સમાચારે હેડલાઇન બનાવી શીર્ષક આપ્યું છે, લોસ એન્જલસની આગ અમેરિકાના અન્ય શહેરોમાં ફેલાઈ. ગુજરાત સમાચાર લખે છે, લોસ એન્જલસમાં રમખાણો ડામવામાં ટ્રમ્પ નિષ્ફળ, શેરી યુદ્ધ જેવી સ્થિતિ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રથમ પાના અહેવાલમાં જણાવે છે કે દેશમાં કોવિડના કેસો વધી રહ્યા હોવાથી આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં હાજર રહેનારા મંત્રીઓને આરટીપીસીઆર ટેસ્ટ કરીને આવવા જણાવવામાં આવ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે 9 જુલાઈની સમયમર્યાદા પહેલા અમેરિકા સાથે ટેરિફ મુદ્દે સમજૂતી થવાની આશા વ્યક્ત કરી હોવાના સમાચાર ઇન્ડિયન એક્સપ્રેસની હેડલાઇન છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્વીડનના સ્ટોકહોમમાં આંતરરાષ્ટ્રીય આઈડીઈએ પરિષદમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ગઈકાલે થયેલી દ્વિપક્ષી બેઠકો દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિવિધ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી, જેમાં વૈશ્વિક ચૂંટણી અનુભવો અને નવીનતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ભારતની વરિષ્ઠ પુરૂષ ફૂટબોલ ટીમ ગઈકાલે સાંજે કોવલુનમાં નિર્ણાયક એએફસી એશિયન કપ ક્વોલિફાયરમાં યજમાન હોંગકોંગ સામે 1-0થી હારી ગઈ હતી. હોંગકોંગના સ્ટીફન પરેરાએ 94મી મિનિટમાં ઇન્જરી ટાઈમમાં ગોલ કરીને જીત મેળવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આતંકવાદ અંગેના ભારતના અભિગમને વિશ્વ સમક્ષ રજૂ કરીને પરત ફરેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોની કામગીરી પર પ્રધાનમંત્રીએ ગર્વ વ્યક્ત કર્યો. દેશમાં પૂર વ્યવસ્થાપનના જોખમો ઘટાડવા તમામ આપત્તિ વ્યવસ્થાપન મંડળોને સંકલન સાધવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સૂચન. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે વર્ષ 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનોનો લક્ષ્યાંક. અને ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય 3 લોકોને લઈ જનાર એક્સિકોમ 4 મિશન બીજી વખત મુલતવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.